નથી. એ બહાર ને બહાર રહે છે. મમત્વ ભાવનો પ્રવેશ સામાન્ય શુદ્ધાત્મ તત્વ છે, જે દ્રષ્ટિનો વિષય છે, સમ્યક દર્શનનો વિષય છે, એમાં એનો પ્રવેશ નથી. પાણી ઉષ્ણ થયું, 100 ડિગ્રીમાં ઉષ્ણતા થઈ પાણીની, પણ એ ઉષ્ણતા એનો જે શીતળ સ્વભાવ છે એમાં પ્રવેશી શકતો નથી. સામાન્ય પાણીનો શીતળ સ્વભાવ છે એ તો 100% એવો ને એવો રહે છે, એનો નાશ ન થાય. જો એનો સ્વભાવનો નાશ થઈ જાય તો પાણી ઊંડું જઈએ પછી ઠંડુ થાય જ નહીં. સ્વભાવ છોડે નહીં, વસ્તુ પોતાના સ્વભાવને છોડે નહીં. તો આત્માનો સ્વભાવ છે ત્રિકાળી. પ્રત્યેક આત્માની વાત છે કે આ મમત્વનો ત્યાગ કેમ કરવો, એ પ્રશ્ન થાય જ ને. આ મમત્વના ત્યાગની વિધિ છે, અથવા દુઃખના નાશનો ઉપાય છે. મમત્વ છે એ દુઃખ છે. દુઃખનું કારણ આ કુટુંબ પરિવાર નથી, એના પ્રત્યેની જે મમતા છે. અને જેટલી માત્રામાં મમતા વધારે એટલી માત્રામાં દુઃખ વધારે, જેટલી માત્રામાં મમતા ઓછી એટલી માત્રામાં દુઃખ ઓછું. સુખ કિંચિત માત્ર નહીં, જરા પણ નહીં. એવા મમત્વના પરિણામ, મમત્વ કહો, મિથ્યાત્વ કહો, મોહ કહો, અજ્ઞાન કહો, એ એક અર્થવાચક શબ્દ છે, બધાનો અર્થ એક જ છે. એ પોતાનો શુદ્ધાત્મા છે, એ મમત્વના પરિણામથી રહિત નિર્મમત્વ સ્વભાવી અનાદ્યમ છે, શુદ્ધ છે. એવા શુદ્ધાત્માનું અંતર સન્મુખ થઈને એનો અનુભવ કરતા પરિણામમાંથી મમત્વ ભાવ છૂટી જાય છે અને પરિણામમાં નિર્મમત્વ વિતરાગી દશા પ્રગટ થાય છે, વૈરાગ દશા પ્રગટ થાય છે. પછી જે કંઈ મમત્વના નિમિત્તો છે, ઘર બાર કુટુંબ ધન ધાન્ય, એ જે મમત્વના નિમિત્તો હતા, પણ મમત્વનું નિમિત્ત ક્યારે હતું કે જ્યારે પોતે મમતા કરતો તો ત્યારે એને નિમિત્ત કહેવાય. હવે જ્યારે મમતા છૂટી ગઈ અને જ્ઞાની થયો તો પર પદાર્થ તો એમને રહ્યા, બેંક બેલેન્સ તો એમને રહી, અરુણભાઈ પણ મમતા છૂટી ગઈ. હવે એ જે પૈસા ને ટકા ને કુટુંબ પરિવાર છે, એ મમત્વનું જે નિમિત્ત થતું હતું એ જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે. હું જ્ઞાન અને આ જ્ઞેયો છે, આની હારે મારે કાંઈ લેવા દેવા નથી. એ રહો તો ઠીક, જાઓ તો ઠીક, એ રહી જાય ને હું ચાલ્યો જાઉં તો પણ ઠીક, મારે એને કાંઈ સંબંધ નથી. એવી એક અંતરંગ લુખાસ દશા, લુખા પરિણામ જેને કહેવામાં આવે, એવા પરિણામ ગ્રસ્ત અવસ્થામાં થઈ શકે. એટલે નિર્મમત્વ વિતરાગ ભાવના ગ્રહણપૂર્વક મમત્વ આદિનો ત્યાગ થાય છે. પછી જેમ જેમ આત્મા વિજ્ઞાન ગમ સ્વભાવ થતો જાય છે, તેમ તેમ તે આત્મા આશ્રયોથી નિવૃત્તે છે. જેટલી માત્રામાં વિતરાગ ભાવનું ગ્રહણ એટલી માત્રામાં રાગનો ત્યાગ, ડિગ્રી ટુ ડિગ્રી. સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે જ મમતા જાય. નિર્મમત્વ ભાવનું ગ્રહણ એટલે કે સમ્યક દર્શન જ્યાં પ્રગટ થયું ત્યાં અપર પદાર્થ મારા એવી જે ભ્રાંતિ બુદ્ધિ હતી મમત્વ, એ છૂટી જાય.
મમત્વ સર્વથા છૂટ્યા પછી સમ્યક દર્શન થાય, અગર પહેલા થાય?
મમત્વના પરિણામ સર્વથા છૂટે, તે સમયે સમ્યક દર્શન થાય, સમય એક જ. મમત્વ કહો, મિથ્યાત્વ કહો, મોહ કહો, ભ્રાંતિ કહો, સમ્યક દર્શન થયું, મિથ્યાત્વ ગયું, નિર્મમત્વ પરિણામ પ્રગટ થયા તો મમતા ગઈ, જ્ઞાન થયું આત્મજ્ઞાન તો અજ્ઞાન ગયું, જ્ઞાનનું ગ્રહણ તો અજ્ઞાનનો ત્યાગ, સમ્યક દર્શનનું ગ્રહણ તો મિથ્યાત્વનો ત્યાગ,
પ્રકાશ
ઉદય તો અંધકાર નો નાશ.
બસ કોઈ જીવ સમ્ય દર્શન પ્રાપ્ત ન થયો હોય તો એને સમજવી હોય ત્યાં સુધી એના ભાવમાં પરિવર્તન કઈ બહાર પડે, મમતા ઓછું હોય તો એનાથી કઈ આત્મા લાભ થાય, પોતાને કઈ મમતા ઓછું હોય,
કિંચિત માત્ર લાભ ન થાય. એને વ્યવહારિક દ્રષ્ટિએ એમ કહેવાય કે તીવ્ર મમતાના પરિણામ, તીવ્ર કષાયના પરિણામ નથી અને મંદ કષાયના પરિણામ થયા, તો એને પાપના ફળમાં જે નીચી ગતિ મળતી હતી એ પુણ્યનું ફળમાં, પુણ્યના પરિણામથી એને ગતિ ઊંચી મળે. આત્માને કઈ લાભ નહીં, બંધ કઈ આત્મા લાભ ન થાય. પુણ્ય પાપના ફળ છે તો અનાદિકાળથી કઈ નવું નથી. બસ
હવે આ વાત જે સાંભળી અને એ સાંભળ્યા પછી હવે બરાબર એને સમજવી હોય તો એના માટે શું ઉપાય જોઈએ? રોજ નો વાંચન જોઈએ, રોજ સાંભળવું જોઈએ, શું કરવું
જોઈએ? પહેલો પોઈન્ટ એ છે કે જો સાંભળવાનો યોગ હોય તો સાંભળવાનું ચૂકવું ન જોઈએ, અને જ્યાં સાંભળવાનો યોગ ન હોય ત્યાં એને નિત્ય સ્વાધ્યાય કરવો જોઈએ. શાસ્ત્ર વાંચી ન શકાય તો જ્ઞાનીઓએ જે ઉપદેશ આપ્યો હોય એના વ્યાખ્યાનો વાંચવા જોઈએ. વ્યાખ્યાનો સરળ હોય છે, દ્રષ્ટાંતો પણ એમાં હોય છે. જેમ કે છ ભાગ બાર પડ્યા પ્રવર્તન રત્નાકરના, બહુ ઊંચામાં ઊંચા છે, વાંચી શકાય છે. એ સિવાય સાહિત્ય ગુરુદેવના વ્યાખ્યાનો ઘણું છે, મૂળમાં ભૂલ છે, ભેદ વિજ્ઞાન સાર છે, એવા એવા વ્યાખ્યાનો, છ ઢાળા ઉપરના વ્યાખ્યાન છે, ખાસ વાંચવા જેવા છે, ખાસ વાંચવા જેવા. છ ઢાળા છે, એક ગાગરમાં સાગર ભરી દીધું છે.
સમજવાનો ભાવ છે બધાને, પણ વાંચન ન થયું હોય, અગર તો સમજાણું ન હોય એટલે જીવ કંટાળી જાય કે આ મને નહીં સમજાય,
છોકરાઓ બાળકો કોઈ બી કંટાળતા નથી. સીએ વાળા દસ વખત પરીક્ષા આપે છે, 10 વર્ષ 15 વર્ષ કોઈ બી કંટાળતા નથી. મારે પાસ થવું છે એનું ધ્યેય નક્કી છે કે નહીં, તો ધ્યેય નક્કી છે પછી એમાં કંટાળો ન હોય. હવે આમાં શું છે કે આ કઈક આપણે સમજીએ છીએ પણ કઈક એમાં પ્રત્યક્ષ લાભ તો નથી, અને દુકાને જાય તો પ્રત્યક્ષ લાભ થાય એમ જાણીને અહીંયા ચોટી જાય છે, નાને પ્રત્યક્ષ લાભ દેખાતો નથી, એટલે આ પછી પડતું મૂકે છે. પડતું મૂકે છે એનું કારણ કે થોડુંક પણ સમજાય તો રસ આવે, અને એ સમજવા માટે પ્રાથમિક એને ડિક્શનરી, શબ્દની ડિક્શનરી મેળવવી જોઈએ. જૈન સિદ્ધાંત પ્રવેશિકા છે, પ્રશ્નોત્તર માળા છે, એમાં દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, એવા એવા જે શબ્દો આવે છે એને એના અર્થ સમજવા જોઈએ. હું તો મુંબઈ જાઉં છું ત્યારે કહું છું, રાજકોટે કહું, હમણાં આજે લંડન આવ્યો છું તોય કહું કે પોતાના પુત્ર પુત્રી માટે ભણાવવા માટે લોકો મહિનાના 500-500 1000-1000 2000-2000 રૂપિયા ખર્ચે, વિલાયત ભણાવવા પણ મોકલે બાળકો માટે. પૈસો ઘણો હોય એટલે કઈ ખર્ચનો કઈ પ્રશ્ન નથી, પોતાના બાળકો માટે ખર્ચ કરે અને પોતાના આત્મા માટે એક પૈસો ખર્ચે નહીં. એનું જે ટ્યુશન રાખવું જોઈએ એ ટ્યુશન રાખતા નથી, આનું ટ્યુશન રાખવાની જરૂર છે. બાળકોને માટે ટ્યુશન વાળો આવે કે મહિને 1000 રૂપિયા, તો કે 1000 ની પણ તારા 1100 મારા બાળકને ભણાય. અને પોતાને ટ્યુશન રાખવું હોય, કોઈ પંડિતને બોલાવીને શીખવું હોય
એની જરૂરત,
તો એને એને જરૂરત નથી. એને ગાડી લેવાને મોકલી, સાયકલ ઉપર આવે, કેમ કે એને જરૂરત લાગતી નથી, પોતાના આત્મા માટે કઈ પૈસો ખર્ચતો નથી. છોકરાનું ભાવિ બનાવવું છે અને પોતાનું ભાવિ ગુમાવવું છે, પોતાનું ભાવિ ગુમાવી દેવું છે. આવી વાત જ્યારે મુંબઈમાં આવી વાતો કરી ત્યારે ઘણા શ્રીમંત માણસોએ આ રીતે પંડિતોને ઘેરે બોલાવ્યા અને ટ્યુશન ચાલુ કરી દીધું. અત્યારે ઘણાનું ટ્યુશન ચાલુ છે. રાજકોટની અંદર મેં વાત કરી વાંચનમાં, 10 વર્ષ પહેલાની વાત છે, ત્યારે વાંચન પૂરું થયું એટલે આ જયંતિભાઈ જે આવ્યા હતા ને વિરાણી, એના કાકા છોટુભાઈ વિરાણી છે, એ મારા પાડોશી છે, બાજુબાજુમાં રહી છે. વાંચન પૂરું થઈ અને સીધા મારે ઘરે આવ્યા કે ભાઈ આજે તમે વાત કરી એ મને બહુ ઊંચી લાગી અને શબ્દ જ્ઞાન વિના આ વ્યાખ્યાન સમજાતું નથી. એટલે મેં કહ્યું બહુ જરૂરની વાત છે આ, તો કે મને એક પંડિત તમે કોઈ ગોતી કાઢો તો હું ટ્યુશન તરીકે રાખી લઉં. પૈસાનો કઈ સવાલ નથી, ટ્યુશનનું ઠરાવેલું ન હોય, એમાં એમાં વેપારી બુદ્ધિ ન હોય કે કેટલા લઈશ, એ તો ખુશીથી ને જે આપવું હોય આપે એટલું. કેમ કે બધા વિદ્વાનો હોય છે એ બધા શ્રીમંતો નથી હોતા, એમ એક જનરલ કહેવત છે કે જ્ઞાન ને લક્ષ્મી ને એ કાયરે મળવું મુશ્કેલ, એમ કહેવત છે. આમ તો વાત ખોટી, ગપા છે, એ તો ગપાસ્ટક છે, પણ એવું કદાચ ક્યાંક બની જાય. તો એ રીતે ઉલટું પોતાના આત્માનું હિત થાય એ જ એક શિક્ષા આપે શિક્ષાગુરુ, એનું તો જેટલું બહુમાન કરીએ એટલું ઓછું છે. જેની પાસેથી આત્માની વાત આવે, પૈસા ગૌણ હોય, પૈસા કોઈ કિંમત નથી, સમજી ગયા, પોતાનું ભાવિ સુધરી જાય, જીવન સુધરી જાય. તો એમે મેં કહ્યું એક ભાઈ છે મારા મગજમાં, એને હું પૂછી જોઈશ, એનો ટાઈમ અને તમારો ટાઈમ જો હા પાડશે તો પછી હું તમને વાત કરીશ ને એડજસ્ટ કરી લેજો. ભાઈ એક ભાઈ જવા માંડ્યા, 3 મહિના સુધી લાગો લાગ આખું કુટુંબ બેસી જાય, આખું કુટુંબ સાંભળે અને આ સમજાવે, 3 મહિનામાં તૈયાર થઈ ગયા. એ સમજ્યા પછી વ્યાખ્યાનનો રસ એને બહુ વધી ગયો અને સમજવા માંડ્યા. ટ્યુશન રાખવું જોઈએ, એમાં શું, પૈસા પોતાને માટે કામ નથી આવતા અને છોકરાઓ માટે, અને છોકરાઓ માટે પૈસા ખર્ચો તો લગ્નને બીજે જશે, છૂટો થવાનો જ પાર. એક દાખલો, વધારે ને એમ ના બને, આ તો વાત છે. ભૌતિક એમાં કઈ વાતમાં માલ નહીં, માટે કઈક આત્માનું હિત થાય એ વિચારવા જેવું છે. જ્ઞાન સાથે આવશે, બાકી કઈ સાથે અહીંયા પડ્યું રહેશે. અગાઉના કાળમાં જબરીતભાઈ એવું હતું, જ્ઞાનની ભૂખ કેટલી હતી જીવોને એનો તમને દ્રષ્ટાંત આપું. અગાઉના કાળમાં તો રાજાઓનું રાજ હતું, ત્યારે રાજદરબારમાં કોઈ એક સુવાક્ય લખી અને જાય રાજાને આપે, સુવાક્ય જેમાં આખા એના જીવનનો પલટો આવી જાય. રાજાઓ પણ એવા બુદ્ધિશાળી હતા કે કંઈક પોતાના હિતની વાત કોઈ કરે તો એના ઉપર ખુશી ખુશી થઈ જાય. એક ભાઈ જઈને એને ચિઠ્ઠી આપી રાજાને, ચિઠ્ઠી વાંચી, 5 મિનિટ સુધી વિચાર કર્યો, દીવાનને બોલાવો. કે દીવાન આવ્યો, જેવજો રૂકમ આ ભાઈને 125,000 સોનામોર આપો. કપડામાં થીગડા હતા, દાઢી વધી ગઈ હતી, નિર્ધન સ્થિતિ, પણ વિદ્વતા બહુ. આને વાંચ્યું એનું આખી પ્રણતિ પલટી ગઈ, એની આખી દશા પલટી ગઈ. એક વાક્યમાં તો 100 વાક્ય, 125,000 સોનામોર આપી. પછી એ વયો ગયો, પછી દિવાનને વિચાર આવ્યો કે આ રાજા તેજરી ખાલી કરશે, કે આમાં એક કદાચ કોઈ વાક્ય લખી આપ્યું તો એમાં 5-5 રૂપિયા આપી દેવા જોઈએ, 125,000 સોનામોર શું. પછી દિવાનની હારે એ બે જણા ચર્ચા કરે છે. રાજા દિવાનની કહે છે કે મારા આખા જીવનનો પલટો આ એક વાક્યથી આવી ગયો. એ પલટો શું આવ્યો એ હું જાણું છું, તમને ખબર ન પડે. એટલે મેં જે કર્યું છે એ તો હજી ઓછું આપ્યું છે. એટલે વિદ્યા જે પ્રાપ્ત કરે છે જીવ, લાયક જીવ સામે કદર કરે છે. આપણે ત્યાં તો જે વિદ્વાનો આવે એ એક પૈસો કઈ લેતા નથી, કોઈની બક્ષિશ એ લેતા નથી. આપણી અત્યારની વાત છે. પણ ટ્યુશન માટે કોઈ સામાન્ય માણસો હોય તો એને એની સ્થિતિ પ્રમાણે જોઈને એને એ રીતે વર્તવું જોઈએ, તો એનું કામ થાય ને આનું કામ થાય, એ દ્રષ્ટિએ વાત કરી. બાકી આપણા 200 વાંચનકાર છે, એ વાંચવા જાય છે, પણ કોઈની પાસે કઈ લેતા નથી. કેમ કે આ છે ને એ કોઈ પેઢ નથી, ધંધાદારી નથી, આ ધંધાની વસ્તુ નથી કે જ્ઞાન આપીને પૈસો કમાવો, એ તો ખોટું છે, બેકાર છે. તો એ લાલચથી જો એ જ્ઞાન આપતો હોય તો ઓનું હિત ન થાય ને પોતાનું હિત થઈ જાય.
200 વચનકાર તૈયાર થયા છે?
હા, પૂણા 200 છે. પર્યુષણમાં કાગળો આવે બધાના, પછી વિદ્વાનોને જુદા જુદા ઠેકાણે મોકલે એની કમિટી હોય, અને માગણી તો 200 ની આવે છે, પણ પૂણા 200 જ વિદ્વાન છે આપણી પાસે. હજી 25 તૂટે છે, એટલી માગણી થાય છે.
હવે એટલો લાભ જે ભારત દેશમાં મળે છે
હા
વિદ્વાનોનો, એની જગ્યાએ આ દેશની અંદર પાઠશાળા પણ નહીં, કોઈ વિદ્વાનોનો કોઈ અહીંયા સમાગમ નહીં, અને સાવ આખું વર્ષ જો આમને આમ જીવન જાય તો એ જીવન કેવું ગણવું?
ખરેખર તો ભાઈ એક શાસ્ત્રમાં એવી વાત આવે છે, મારે તો જેવું હોય ચોખ્ખું કેવું પડે, કે આત્મા જે ગામમાં જેમ મંદિર નથી, જે ગામની અંદર શાસ્ત્ર સ્વાધ્યાયનો લાભ ન મળે, એ જ્ઞાન સ્મશાન જેવું છે એમ ગણજે તારા માટે. એટલે ઠીક છે, આવી ફસાણા છીએ લંડનમાં એમ ગણીને વહેલા મહેલી તકે નિવૃત્તિનો ભાવ રાખવો જોઈએ, અનુકૂળ ટાઈમે. કેમ કે અહીંયા આ વિદ્યાનો કોઈ ફેલાવો છે જ નહીં, કાંઈ છે નહીં, સ્મશાન જેવું છે, અનાર્ય દેશ છે. એ બરાબર ને ભાઈ, અનાર્ય દેશ છે. આત્માની વાત સાંભળવા જ્યાં ન મળે, હવે એ પૈસો કમાઈને કરવું છે શું?
પોતાનો હિત થાય પૈસો શું કામ?
પણ આ બધું એવું છે કે થોડાક સાથે મળીને વિચારો કરો તો જેટલો ટાઈમ એ રહેવાનો થાય એટલો ટાઈમ તો એને કંઈક પ્રાપ્ત થાય એવી યોજનાઓ વિચારવી જોઈએ. થઈ શકે છે, શક્ય છે, અશક્ય નથી. એવા શિક્ષક ટાઈપના વિદ્વાનો હોય, થોડું વાંચન પણ કરી શકે અને શીખડાવી પણ શકે એવી જાતના ક્લાસીસ થઈ શકે છે, ન થાય એવું કઈ નથી. પણ એને જ્ઞાન વિદ્યાની અધિકતા આવવી જોઈએ, પૈસાની ગૌણતા હોય તો આ કામ થાય. મભમ રીતે હું તમને બધાને કહું છું, બીજું શું દ્રષ્ટિના દોરને તું છોડીશ નહીં, એનો અર્થ એમ કે તું સમ્યક દર્શન પ્રગટ કરી લે અને પછી સમ્યક દર્શન એટલે તારી શ્રદ્ધામાં કોઈ પણ જાતનો ફેરફાર કરીશ માં. ગમે તેવા અનુકૂળ સંયોગ આવી પડે કે પ્રતિકૂળ સંયોગ આવી પડે, આર્થિક સંબંધે, દેહ સંબંધે, કુટુંબ સંબંધે, તો પણ જે તને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે સમ્યક દર્શન, એને તું છોડીશ માં. તારી શ્રદ્ધાથી તું ચલિત થઈશ નહીં, શ્રદ્ધા તો ડગાવીશ નહીં, તો તને આત્મલાભ વિશેષ વિશેષ થયા કરશે, એની પાછળ ચારિત્ર પણ આવશે અને મોક્ષની પ્રાપ્તિ પણ થશે. દ્રષ્ટિનો દોર છોડવા જેવો નથી, એટલે કે શ્રદ્ધા છોડવા જેવી નથી. પણ શ્રદ્ધા છોડવા જેવી નથી ક્યારે, કે શ્રદ્ધા પ્રાપ્ત કરી હોય તો. પહેલા શ્રદ્ધાને પ્રાપ્ત કરવી અને પછી શ્રદ્ધાને છોડવી નહીં. ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાનના અભ્યાસ દ્વારા જીવને સમ્યક દર્શન થઈ શકે છે. ભેદ જ્ઞાન બે વચ્ચે હોય, એક વચ્ચે ન હોય. જેમ કે ઘઉંને કાંકરા, તો ઘઉંને ગ્રહણ કરવા જોઈએ, કાંકરાને છોડવા જોઈએ. એવી રીતે આત્મા છે ના બે પડખાં છે, એક પર્યાયમાં રાગાદી થાય છે અને દ્રવ્ય આત્મા વિતરાગી પ્રતિમા શુદ્ધ છે. તો બે વચ્ચે ભેદ જ્ઞાન કરવું જોઈએ કે પુણ્ય અને પાપના પરિણામથી મારો આત્મા ભિન્ન છે. હું જ્ઞાનમય છું, રાગમય નથી. હું શુદ્ધ છું, હું અશુદ્ધ નથી. હું અબદ્ધ છું, કર્મથી બંધાયેલો નથી. હું નિરાલંબી છું, હું પરનું આલમલ લઉં એ મારો સ્વભાવ નથી. હું પૂર્ણ છું, અપૂર્ણ મારું સ્વરૂપ નથી. એમ વારંવાર દ્રવ્ય સ્વભાવનો વિચાર કરીને વિચારકોટીમાં ગ્રહણ ત્યાગની પ્રયત્ન કરવો જોઈએ કે જેવો સર્વજ્ઞ ભગવાને મારો આત્મા જોયો એવો જ છું. હું જ્ઞાયક જ છું, હું કરતા નથી. જ્ઞાતા છું ને કરતા નથી, અકર્તા છું ને કરતા નથી. એમ બે ભાવ વચ્ચેનું ભેદ જ્ઞાન કરીને નિશ્ચય નયના બળ વડે વ્યવહારનો નિષેધ કરવો જોઈએ. વ્યવહારનો નિષેધ એટલે શું, કે હું જ્ઞાનમય છું, રાગમય નથી, એનું નામ નિષેધ કહેવાય. નિશ્ચય નહીં વડે કે હું જ્ઞાનમય છું, એ નિશ્ચય, એના દ્વારા રાગમય નથી, એ વ્યવહારનો નિષેધ કરવો જોઈએ. એ વિકલ્પ, વિકલ્પની ભૂમિકામાં ભેદ જ્ઞાન શરૂ કરવું જોઈએ. ભલે વિકલ્પ છે, પણ એ વિકલ્પથી હું ભિન્ન છું એવું ભેદ જ્ઞાન થાય. મારામાં વિકલ્પ થયો એમ નહીં, હું નિર્વિકલ્પ છું ને વિકલ્પ નથી, હું નિર્વિકલ્પ તત્વ છું અને આ વિકલ્પ ઉઠે છે મારું સ્વરૂપ નથી. એ વારંવાર ભેદજ્ઞાન કરવાથી શું થશે, ભલે સવિકલ દશા હોય, અનુભવ ન હોય, અનુભવ પહેલાની ભૂમિકા છે, પણ ભેદ જ્ઞાન વારંવાર વારંવાર ભેદ જ્ઞાન ભાવતા એને એક નિશ્ચયનો પક્ષ આવી જાય છે, વ્યવહારનો પક્ષ છૂટી જાય છે, નિશ્ચયનો પક્ષ આવે છે. નિશ્ચયનો પક્ષ આવતાની સાથે સાથે જ બહુ થોડા કાળમાં પક્ષાતિક્રાંત થઈ અને આત્મદર્શન સમ્યક દર્શન થાય છે. પણ જ્યાં હજી વ્યવહારનો પક્ષ છે, નિશ્ચયનો પક્ષ આવ્યો જ નથી, તો પક્ષાતિક્રાંત થઈ અને સમ્યક દર્શન થઈ શકતું નથી.
પ્રયોગ કરવો પડે,
પ્રયોગ, પ્રયોગની વાત છે.
તમે જે વર્તુળ ટૂંકું કરવાની વાત નાયરૂપમાં કરી હતી ને, બહુ ઉત્તમ વાત છે. વર્તુળ ટૂંકું એ મને બહુ ગમ્યું. અત્યારે આપણે આખા મકાનમાં સોય ગુમ થઈ છે એમ કોઈ કહે તો આખું મકાન શોધવું પડે, પણ આ એક ખૂણામાં સોય ગુમ થઈ છે એટલે ખૂણામાં જવાનું.
આ
વર્તુળ ટૂંકું બહુ બહુ વાત કરે, બહુ ઉત્તમ
વાત,
બહુ બહુ સુંદર વાત છે.
જ્ઞાનીનો શબ્દ એ બહુ ઉપયોગી હોય છે, જો પોતે એને ગ્રહણ કરી અને પોતે સમજતા.
એના માટે દ્રષ્ટાંત આપું છું કે રાજકોટથી કોઈ ભાઈ મુંબઈ જતા હોય, સેન્ટ્રલ ની ટિકિટ હોય અને દાદરની ટિકિટ હોય ને સેન્ટ્રલ સુધી ગાડી જતી હોય, પછી બિસ્તરા પાથરા હોય તો કોઈ ભાઈ કે ભાઈ તમારે ક્યાં ઉતરવું, તો કે દાદર. અરે દાદર હમણાં 5 મિનિટમાં આવ્યું, જલ્દી બિસ્તર હંકેલો, સમજી ગયા. એમ તો દાદર ઉતરી જવું છે, ટિકિટ તો દાદર ની છે, તો બિસ્તર હંકેલો હજુ ની, સમજી ગયા. એમ આજે આખા વિચારનું વર્તુળ બહુ લાંબુ લાંબુ થઈ ગયું હોય પછી હંકેલતા બહુ વાર લાગશે. એના કરતા વર્તુળ ટૂંકું કરવું કે હું તો એક દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ વસ્તુ છું, તો પર્યાય નાશવાન છે તેથી પર્યાય પણ મારી નહીં, અને જ્ઞાનવાન અવિનાશી તે હું, બસ આટલું વર્તુળ ટૂંકું કરીને બે વચ્ચે ભેદજ્ઞાન કરું. બાકી પરપદાર તો તમારા છે જ નહીં, માનો તોય ઠીક ને ન માનો તોય. અરુણભાઈ એક રજકાણ નથી આત્માનું,
એને ગ્રહણ કરવાના છોડવાના છે.
બહુ બહુ ઉત્તમ વાત છે, એ છે ને બહુ નજીક લઈ જાય છે. મોહનભાઈ પણ કહેતા હતા આ વાત મને બહુ
થઈ
જાય. એના માટે જયપુરમાં એક વાર વાત કરી કે પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણ જ્ઞાનમાં અટકવું નહીં. ત્યારે યુગલજી પણ ત્યાં હતા, એનું ફેમિલી, એની એક દીકરી છે અર્ચના કરીને, એ વખતે એનું વ્યવિશાળ નહીં થયેલું, કુંવારી હતી. હું કઈ ઓળખું નહીં, અને એક રૂમની અંદર બેઠા હતા તો 5-7 બહેનો 5-7 ભાઈઓ નાની રૂમ હતી. ઓલું વ્યાખ્યાનમાં વાત કરેલી કે પ્રમાણ જ્ઞાનની બહાર જવું નહીં અને પ્રમાણ જ્ઞાનમાં અટકવું નહીં, એટલે વર્તુળ. ત્યારે એ છોકરી બોલી, આહા ભાઈ સાહેબ આજ તો બહુ ઊંચી વાત આ ગઈ, પ્રમાણ સે બહાર જાનાની અને પ્રમાણ મેં અટકનાની. અરે મેં કહ્યું છોકુણ તું ક્યાં રહે છે, હું ઓળખતો નતો કે આ યુગલજીની, એની મા બેઠી ત્યાં પાસે, પણ હવે એ કોની કોણ દીકરી આવી હોય, કોની હોય આપણે તો ખબર ન હોય, તો કે આ તો યુગલજીની દીકરી છે. અરે મેં કહ્યું એમાં શું કેવું હોય, એટલે પ્રમાણ જ્ઞાનની બહાર જીવો યોગ્ય છે. પરિણામને પોતાના માને ત્યાં સુધી તો એની મર્યાદા છે, પણ દેહને પોતાનું માને, મકાનને પોતાનું માને, મોટરને પોતાનું માને, એ તો બહાર યોગ્ય. હે, એ તો બુદ્ધિ ઘણી છેટી વહી ગઈ છે, એ તો વર્તુળની બહાર છે. હવે વર્તુળમાં આવવા માટે પર પદાર્થની સાથે તો મારે કાંઈ સંબંધ નથી. મારી સત્તામાં બે પરખા, એક દ્રવ્ય અને એક વર્તમાન પરિણામ, બસ. એટલે પ્રમાણથી બહાર જતો તો એ હવે અંદર આવ્યો. મારે વિચારવાનું હોય તો બે પ્રકારના તત્વ મારામાં છે, એક દ્રવ્ય સામાન્ય અને એક વર્તમાન પરિણામ, બસ. એટલી મર્યાદામાં આત્મા આખો છે. આત્મા એનાની બહાર છે જ નહીં મોહનભાઈ, આત્મા એની બહાર છે જ નહીં. એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આત્મા રહેલો છે. હવે એ ન જઈ શકે, એમાં લક્ષ્મણ રેખા છે. એની લક્ષ્મણ રેખાની વાતો બધી આવે છે ને, એમાં આ સ્વચતુષ્ટ છે. એ સર્વજ્ઞ ભગવાને કહ્યું કે સ્વચતુષ્ટની બહાર આત્મા જઈ શકતો જ નથી. પૈસામાં, કુટુંબમાં, પુત્ર પુત્રીમાં આત્મા જઈ શકે જ નહીં. તો પ્રમાણથી બહાર જવાનું બંધ કરીને પ્રમાણમાં આવ્યો. હવે પ્રમાણમાં આવ્યો તો દ્રવ્યને પર્યાય. હવે પર્યાયમાં અહંબુદ્ધિ કરે છે, એને બદલે દ્રવ્ય સ્વભાવમાં અહંબુદ્ધિ કરવી, એટલે પ્રમાણમાંથી નહીંમાં આવવું અને પછી નહીં ને છોડીને અનુભવ કરી લેવો. ભેદ જ્ઞાન અંદર ના જ હોય છે,
અંદરમાં પ્રયોગની ટેવ વધારે જો પાડતો જાય ને પછી એને સહજ બહુ થઈ જાય, પછી સહજ થઈ જાય. પેલા
બિન અભ્યાસ છે અને એકતા છે, એકતા તોડવા માટે એને ભેદ જ્ઞાનનો મંત્ર હાથમાં રાખવો જોઈએ, વારંવાર
એનો પ્રયોગ કરવો.
ટોપો કરાવવા
ગુરુદેવ
નું પ્રવચન વિડીયોમાં આવેલું, એમાં પણ એમ જ કહેલું કે આ પર નયો છે, પર પદાર્થ તો તારી પર્યાયમાં પણ
નથી, નથી પર્યાય.
તમે તો જોવાનું નહીં, તારા જ્ઞાન ના જ્ઞાય છે એટલે એ તને કઈ કરતા
નથી. બિલકુલ કરે નહીં. કે
હવે જે
મમત્વ ભાવ છે એ છોડ,
તો જે
જગ્યાએ
તારી ભૂમિ છે
એ અસ્થિર થઈ જાય, બસ. તો મમત તો જુટી જાય, થઈ ગયો વખત. ઓહો, ઘણો ટાઈમ હાડા નવ થઈ ગયા. મને અહીંથી ટેલિફોન આવે ત્યારે મગજમાં થકાવટ લાગે ને ત્યારે હું ઘડિયાળ જોઉં કે આ ટાઈમ ઓવર લાગે છે. એક કલાક ઉપર બહુ નથી ચાલતું,
બરાબર.
અરે એક કલાકમાં ઘણું આવે, થોડુંક પણ જો ગ્રહણ કરે ને જ્ઞાન સાથે આવે છે, સંયોગ અહીં ના અહીં રહી જાય છે, સંયોગ કોઈ સાથે આવતા.
આપણે હજી વાગ્યા છે, હવે શરૂઆત કરી. હવે કઈ સૂક્ષ્મ વિષય પણ મળે અને કઈક શરૂઆતની ગઈકાલે વાત કરી હતી એમાં પણ થોડુંક, એટલે શું શરૂઆતના નહીં ખ્યાલ આવે.
આજે તમને થોડા ટાઈમ પહેલા એક પ્રશ્ન નીકળ્યો હતો, પ્રશ્નભાઈ પ્રેમચંદભાઈએ કર્યો હતો, અમુક અનુસંધાન ગુરુદેવની બેનસીની વાતો ઉપરથી, કે એમ કે ધર્મના જો દેશના લગી સાંભળી હોય નાની પુરુષ પાસેથી તો એના સંસ્કાર જીવને રહી જાય છે, કાં તો તે પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં ધર્મ પામી જાય, સમ્યક દર્શન પ્રાપ્ત થાય, અને કદાચિત કોઈની એવી યોગ્યતા ન હોય એ વખતે પામવાની, તો સંસ્કાર સતના સંસ્કાર ઊંડા રહી ગયા હોય તો બીજા ભાવમાં પણ એ પાછું આત્મદર્શન પામે. એ વિષય નીકળ્યો ત્યારે મેં એમ કહ્યું કે એ વાત તો સત્ય છે, સાચી છે, એ વાતમાં કઈ ફેર નથી. પણ આપણે એ વાતને આગળ ન કરવી કે આજે ગુરુદેવને આપણે સાંભળ્યા અને આ ભાવમાં નહીં પામીએ તો સંસ્કાર તો છે ને, તો આવતા ભાવમાં પામશું. તો એ વાતને આપણે આગળ ન કરવી. આગળ કરવાથી શું થાય કે પ્રમાદ થઈ જાય, પુરુષાર્થ ઉપડે નહીં. એવા વાયદાઓ તો અનંતકાળથી જીવ આપતો આવે છે, એ વાયદો જ આપે છે કે આપણે સાંભળીએ છીએ, આપણને જ્ઞાનીનો યોગ થઈ ગયો, હવે આપણે સંસ્કાર તો લીધા છે, હવે અત્યારે ન પામીએ તો પછી પામશો. એટલે અત્યારે તો જે વેપાર કરતા હોય એમ એમાં પ્રમાદ આવવાનો સંભવ છે. એટલે મેં કહ્યું એ વાત સત્ય છે પણ એ વાતને આગળ કરવા જેવી નથી, જાણવાનો વિષય છે, બસ એટલું જ. બીજું, દ્રષ્ટિ અને લક્ષ્ય એમાં શું તફાવત, એવો પ્રશ્ન થયો. તો દ્રષ્ટિ કહો કે શ્રદ્ધા કહો કે પ્રતીતિ કહો, એક જ વાત છે. અને લક્ષ્ય એટલે જ્ઞાન, કેમ કે તમે લક્ષ્ય ફેરી નાખો, તમારું લક્ષ્ય પર ઉપર છે, એ તમારું લક્ષ્ય અંતરમાં કરો તો તમને આત્મદર્શન થાય. એ લક્ષ્યનો અર્થ જ્ઞાન, અને દ્રષ્ટિ એટલે શ્રદ્ધા પ્રતીતિ, અને અનુભવ એટલે ચારિત્ર. શ્રીમદ રાજચંદ્રજીમાં ત્રણ શબ્દ આવે છે, અનુભવ લક્ષ્ય પ્રતીત. અનુભવ એટલે ચારિત્ર, લક્ષ એટલે આત્માનું જ્ઞાન. આ દુકાનનું જ્ઞાન નહીં અરુણભાઈ, આત્માનું જ્ઞાન, એનું નામ જ્ઞાન છે, બાકી તો બધું અજ્ઞાન છે. હા, એટલું જ જ્ઞાન. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે તેને સમ્ય જ્ઞાન કહેવાય. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ ન કરે અને દુકાનને, મોટરને, કુટુંબ પરિવારને પ્રસિદ્ધ કરે, એ જ્ઞાન નથી, એ ઇન્દ્રિય જ્ઞાન છે. અને એ ઇન્દ્રિય જ્ઞાન વડે આત્માના દર્શન થતા નથી. એ વિષય થોડોક ચર્ચાનો હતો. મંજુબેન નહોતા અંદર, તમે ગયા હતા ને, એટલે હવે કઈ પ્રશ્ન કાઢો તો એના ઉપર ચર્ચા ચાલે.
હવે મને એમ લાગે છે કંઈક સૂક્ષ્મ સમ્યક દર્શનનો વિષય, જેમાંથી કોઈ પણ ગાથામાંથી તમને એમ લાગે તમે વાત કરો તો.
સમ્યક દર્શનનો વિષય સમયસારમાં ગાથાએ ગાથાએ ભરપૂર ભરેલો છે. એમાંથી આપણે એક છઠ્ઠી ગાથા લઈ તો છઠ્ઠી ગાથામાં આચાર્ય ભગવાન એમ કહે છે કે જે સમ્યક દર્શનનો વિષય છે, આશ્રયભૂત તત્વ છે અથવા શરણભૂત આત્મા છે, એ આત્માનું સ્વરૂપ શું કે જેનું શરણ લેતા એને સમ્યક દર્શન થાય પ્રગટ. તો એ આત્માનું સ્વરૂપ એવું છે કે જે પ્રમત અને અપ્રમત દશાઓથી રહિત છે. પ્રમત એટલે એક થી છ ગુણ સ્થાન એ આત્માના પરિણામ છે, અને સાત થી ચૌદ ગુણ સ્થાન ની અપ્રમત દશા છે. એ બે પ્રકારની જે દશાઓ છે એનો વિસ્તાર કરો તો ચૌદ ગુણ સ્થાન થાય. ગુણ સ્થાન એટલે જીવના પરિણામની ચડતી દશાઓ, ચડતી દશાઓ, એનું નામ પ્રમત અપ્રમત દશા કહેવાય. એનાથી આત્મા રહિત છે, એટલે વર્તમાન વર્તતા જે પરિણામ છે એનાથી આત્મા જુદો છે. જેમ દેહથી આત્મા જુદો છે, જેમ આઠ કર્મથી આત્મા જુદો છે, એમ આ ભાવકર્મ પુણ્ય અને પાપના જે પરિણામ થાય છે એનાથી પણ આત્મા જુદો છે, એનાથી ભિન્ન છે, અને પોતાના અનંત ગુણથી અભિન્ન છે. આત્મા છે પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, અનંત અનંત ગુણ આત્મામાં રહેલા છે. એનાથી આત્મા સહિત છે અને પરિણામ માત્રથી આત્મા રહિત છે. એવા પરિણામથી રહિત શુદ્ધાત્મ તત્વ છે, એ દ્રષ્ટિનો વિષય છે, સમ્યક દર્શનનો વિષય છે. એનું અવલંબન લેવા જેવું છે. પરિણામ અવલંબન વિના તો રહેતા જ નથી. પરિણામ વર્તમાનના પરિણામ જે ચાલે છે એ પરનું અવલંબન લે છે. હવે જયારે સ્વનું અવલંબન લેવું હોય તો સ્વતત્વ આત્મતત્વ શું છે, તો કે પ્રમત અને અપ્રમત એવી દશાઓથી આત્મા ભિન્ન છે. અથવા બંધ અને મોક્ષના પરિણામથી પણ આત્મા રહિત છે. અથવા નવ તત્વના જે ભેદો છે પર્યાયરૂપ, એનાથી પણ આત્મા જુદો છે. એવા આત્માનું શ્રદ્ધાન કરતા સમ્યક દર્શન થાય છે. હવે એનો એક આપણે દ્રષ્ટાંત લઈએ તો ખ્યાલ આવે કે સોનું અને સોનાનો ઘાટ, એટલી તો વાત બધાને સમજાય ને. આ તો સેલામાં સેલો દ્રષ્ટાંત છે. સોનું અને એના સોનાનો ઘાટ, એક ઘાટ થાય પછી એ ઘાટ ભાંગી નાખે, બીજો ઘાટ થાય, ત્રીજો ઘાટ થાય. પણ સોનું તો એવું ને એવું રહે છે, સોનામાં કાંઈ ઓછું થતું નથી, કાંઈ અપૂર્ણતા સોનામાં આવતી નથી. સોનું જે સ્વભાવે પૂર્ણ છે એવું ને એવું સોનું રહે, એના ઘાટ બદલા કરે. હવે જે ઘાટો છે એ ઘાટ ઉપર દ્રષ્ટિ ઉઠાવીને સોના ઉપર દ્રષ્ટિ દેવાની છે. ઘાટથી રહીત એ સોનું છે. હવે એના માટે એક દ્રષ્ટાંત લઈએ કે સોનીની દુકાને બેનો હાર લેવા ગયા, એટલે એક હાર પાસ કર્યો. ત્યારે પાસ કરતા પેલા સોની પ્રમાણિક હતો, એમ કહ્યું કે તમે આ હારનો ઘાટ પાસ કરો છો, એના કરતા આ ઘાટ છે એ સેજ તમારી દ્રષ્ટિમાં પંદરાણે લાગે છે, પણ સોનું એમાં 90% સોનું છે, અને જે તમે પાસ કરો છો એમાં 70% સોનું અને 30% ત્રાંબુ છે. એટલે કિંમતની દ્રષ્ટિએ આ સારું છે, અમારી દ્રષ્ટિ તમને એમ લાગે છે કે આ સારું છે, તમારે જે લેવું હોય લ્યો. તો કે અમારે કિંમતની હારે સોનાનું શું છે એ કાંઈ નહીં, અમને તો ઘાટ ગમે છે એ લેવો છે. એટલે જેમાં 70% સોનું ને 30% ભેળસેળ હતું ત્રાંબુ, એ ઘાટ એને ગમ્યું એટલે લીધો. ઘાટ તો લીધો, હાર તો લીધો, પછી એમાં 10,000 રૂપિયા સોનાના અને 1,000 રૂપિયા ઘડાઈના જુદા, 11,000 રૂપિયાનું બિલ આપ્યું. પછી બેન કે છે કે આ સોનાનો ઘાટ અમને કદાચ ન ગમે, ફેરફાર થાય તો પછી અમારે વેચવું હોય તો તમે લઈ લેશો? કે આ ચાલુ ભાવે અમે લઈ લેશું ખુશીથી. એ બેને એની યારે શરત કરી તો સોની કે ખુશીથી તમે, હું લઈ લઈશ પાછો વેચાતો, ગમે ત્યારે મન થાય ત્યારે આપી જાજો. તો 6 મહિના થયા એટલે ઘાટના ફેરફાર તો થાય કરે, એટલે નજર તો બેનોને સોના ઉપર તો છે નહીં, એની તો ઘાટ ઉપર નજર છે, આકૃતિ ઉપર, પર્યાય ઉપર. એની નજર પર્યાય ઉપર છે, સોના ઉપર નથી. સોનીની નજર સોના ઉપર છે, એની નજર ઘાટ ઉપર નથી. ત્યારે 6 મહિના થયા પાછા વેચવા ગયા બેન, કે ભાઈ આ સોનાનો અમારે વેચવો છે હાર, ખુશીથી લાવો. કે તો કે ભાવમાં કંઈ ખાસ વધઘટ થઈ નથી એટલે અમે એ ભાવે લઈ લેશું. તો કે આ તમારું બિલ અને 11,000 રૂપિયા મને આપો. તો કે રૂપિયા 10,000 તમને મળશે, આ 1,000 રૂપિયા જે ઘડાઈના છે એ તમને એક પૈસો પાછો નહીં મળે. તો બેન હોશિયાર કે ભાઈ 500 રૂપિયા આપો, ઘડાઈના 500 અમારા ગયા અને 500 તમારા ગયા, કે એક પૈસો ઘાટનો તમને નહીં મળે. કિંમત અમને સોનાની છે, તમને કિંમત ઘાટની હતી, અમને કિંમત સોનાની છે. એટલે ઓને દ્રવ્યની કિંમત છે, જ્ઞાનીઓને દ્રેય સ્વભાવની કિંમત છે, અજ્ઞાનીને પર્યાયની કિંમત છે. સંયોગની, પર્યાયની, મોટરની, બંગલાની, કુટુંબની, પરિવારની, શુભાશુભ ભાવની ઇત્યાદિ કિંમત છે. અને જો વધારે તમે કહેશો, ઘાટના વધારે પૈસા લેશો, તો તમારી સામે હું હથોડા ઉપર હમણાં ટીપી નાખું છું. બોલો, અમારે ઘાટનો પૈસો, અમને તો પૈસો આવવાનો નથી, અમે તો ભાંગી નાખવાના છે. એમ અનાદિકાળથી જીવની ભૂલ એટલી થઈ છે કે જે દ્રવ્ય સ્વભાવ ચૈતન્ય મૂર્તિ આત્મા બિરાજમાન અંદરમાં છે, દેહથી જુદો, કર્મથી જુદો, અને પુણ્ય પાપના પરિણામથી પણ આત્મા જુદો છે, એ આત્માનું લક્ષ્ય અને પ્રતીતિ કરવા જેવી છે. પૈનું લક્ષ્ય એક સમય માત્ર એ કરતો નથી અને ઘાટને જોયા કરે છે, એટલે પર્યાયને જોયા કરે છે. પર્યાય જ દેખાય છે ને, સંયોગ જ દેખાય છે. સંયોગથી ભિન્ન આત્માનો સ્વભાવ જે જ્ઞાનમય આત્મા છે એ એના જ્ઞાનમાં નથી આવતો. જ્ઞાનમય આત્મા એના જ્ઞાનમાં નથી આવતો. એના જ્ઞાનમાં શું આવે છે? ક્રોધ, માન, માયા, લોભ, સુખ, દુઃખ, હર્ષ, શોક, એ એના જ્ઞાનમાં તરવરે છે, એ જ જણાય છે. અને એનાથી જરાક આગળ જાય છે તો દેહ જણાય છે, એનાથી જરાક આગળ જાય તો સ્ત્રી પરિવાર કુટુંબ માતા પિતા પુત્ર પુત્રી ભાઈ ભગીની બધું જણાય છે, એનાથી જરાક આગળ જાય તો મોટર બંગલા પૈસો બેંક બેલેન્સ એ જણાય છે. પણ એ આગો જ જતો જાય છે, આમ આગો જતો જાય છે, અંદરમાં આવતો નથી. પરમા એટલે પર્યાય દ્રષ્ટિ થયો, અને પર્યાયને ઘાટને જુએ છે, સંયોગ ઉપર દ્રષ્ટિ છે, સંયોગ અને સંયોગી ભાવ એને જુએ છે, કેમ કે એની પાસે ઇન્દ્રિય જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું નથી. અને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હંમેશા પરત છે, ઇન્દ્રિય જ્ઞાનથી આત્માનો અનુભવ થઈ શકતો નથી. એટલે એને પુનપાપના પરિણામથી હું ભિન્ન, અને પુનપાપને જાણનારું જે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન એનાથી પણ હું રહીત છું. એટલું બધું અંદરમાં એને અભ્યાસ કરી અને જો શ્રદ્ધા કરે તો એને આત્મા હાથમાં આવે એમ છે. છે આત્મા એકદમ નજદીક, એટલે દ્રષ્ટિનો વિષય, શ્રદ્ધાનો વિષય, જ્ઞાનનો વિષય, જેને સુખી થવું હોય એને પ્રથમમાં પ્રથમ આત્માનું સ્વરૂપ સમજવું પડશે. સ્વરૂપ સમજીને એનો યથાર્થ નિર્ણય કરવો પડશે કે મારો સ્વભાવ કેવળ માત્ર જ્ઞાન ને આનંદનો પુંજ હું છું. આ વર્તમાન જે લાગણી ઉઠે છે, શુભ ને અશુભ, પુણ્યને પાપના પરિણામ થાય છે, એને સર્વજ્ઞ ભગવાને આશ્રવ તત્વ કહ્યું છે. એ આશ્રવથી આત્મા જીવ તત્વ ભિન્ન છે. આત્માને રાગ એક ચીજ નથી, જેમ દેહ ને આત્મા બે ભિન્ન ભિન્ન તત્વ છે. આત્મા જીવ તત્વ છે અને દેહ છે તે અજીવ તત્વ છે, એમ આ આત્મા છે એ જ્ઞાનમય છે. અને વર્તમાનમાં રાગ ઉત્પન્ન થાય છે, શુભ રાગ હોય કે અશુભ રાગ, એને સર્વજ્ઞ ભગવાન આશ્રવ તત્વ કહે છે. એનાથી મેલ અને મલિન ભાવથી પવિત્ર પરમાત્મા અંતર જુદો છે. એટલે એ પરિણામને ગૌણ કરીને, પરિણામનું લક્ષ છોડીને,